વિલક્ષણ બાલ્યકાળ ને કિશોરાવસ્થા. શ્રી હરિજીના લાડીલા એવા બાળ સ્વરૂપ મુક્તશ્રીની બાળલીલા પણ અદ્ભુત હતી. એક વખત દેવબાએ તેમને તેડ્યા ત્યારે બહુ જ ભાર જણાયો, તેથી આશ્ચર્ય પામી હેઠા ઉતારી દીધા. ત્યારે વળી મુક્તશ્રીએ લાંબા હાથ કર્યા એટલે ફરીથી તેડ્યા ત્યારે અતિશય હળવા લાગ્યા. એક દિવસ ઘરમાં બાળ સ્વરૂપ બાપાશ્રીને સુવાડ્યા હતા અને દેવબાઈ બહાર કંઈક કામ લઈ બેઠેલા. ઘડી ઘડી વારે નજર તો તેમના તરફ જ રહેતી. થોડી વાર થઈ ત્યાં તો ઘરમાંથી ખસતા ખસતા પોતાની મેળે બહાર આવ્યા. દેવબાઈએ જોયું તો કપાળમાં ચંદનની આડ ને કુમકુમનો મોટો ચાંદલો, કંઠમાં ફૂલનો હાર પહેરેલ. એથી આશ્ચર્ય પામ્યા કે આ શું. ઘરમાં જઈને જોયું તો ત્યાં પણ કુમકુમ તથા ફૂલ પડેલા દીઠા. પછી વિચાર કરવા લાગ્યા, જે હું આંગણામાં બેઠી છું અને અહીંથી તો કોઈ ગવ્યું આવ્યું નથી, આ તે કેમ થયું હશે. નક્કી મહારાજના મુક્તો એમનો મહિમા જાણી પૂજા કરી ગયા હશે. બાળ મુક્તશ્રીનું આ દિવ્ય ચરિત્ર જોઈ દેવબા આશ્ચર્ય પામી આનંદ મગ્ન થઈ ગયા ને હેતે સહિત તેમને રમાડવા લાગ્યા. એક વખત મુક્તશ્રીએ ઘણા દિવસ સ્તનપાન ન કર્યું, તેથી માતુશ્રી ઉદાસ થઈ ચિંતા કરવા માંડ્યા. ત્યારે શ્રીજી મહારાજે તેજોમય દર્શન દઈ કહ્યું, બાઈ કેમ ભૂલી જાઓ છો, આ તો અમારી મૂર્તિમાં રહેનારા અનાદિ મુક્ત છે, તેઓ તો એક અમને જ જુએ છે, એમને અમારી મૂર્તિ સિવાય બીજું કાંઈ છે જ નહીં, એમના દર્શન સેવા તે તો અમારા દર્શન સેવા તુલ્ય જાણજો, એમના જન્મથી તમે તો કૃતાર્થ થઈ ગયા છો, તમારે હવે કાંઈ કરવું રહ્યું નથી, પણ તેમના વિશે ક્યારેય મનુષ્ય ભાવ આવવા દેશો નહીં. શ્રીજી મહારાજના આવા રમણીય દર્શનથી દેવબા અત્યંત આનંદમાં આવી ગયા, શોક સર્વે વિસરી ગયો. બાપાશ્રીનું શરીર શરૂથી જ ભરાવદાર અને રૃષ્ટપુષ્ટ હતું. વિશાળ ભાલ, લાલાશ પડતી આંખો, પાંખી ભ્રમરો, અણિયાળી નાસિકા, મોટા કાન, રાતા હોઠ, હસતા હોય ત્યારે દાડમ કળી જેવા શોભતા દાંત ને મુખ તો અજબ આકર્ષણ કરી લે તેવું મનોહર લાગતું. ઊંચા ખભા, લાંબા હાથ, મજબૂત કાંડા, જાડી આંગળીઓ, વિશાળ ઉપડતી છાતી, કેડ, સાથળ, પિંડી, પાની, ઘૂંટી, ચરણ, તળા, એમ દરેક અંગ બહુ શોભાયમાન હતા. એમની અલૌકિક છોગલાધારી પાઘડી, આંગળી, લાકડી, હાલચાલ એ બધું જોનારના ચિત્તને આકર્ષણ કરી લે એવું વિલક્ષણ હતું. જાણે કોઈ ચમત્કારિક દિવ્ય પુરુષ હોય એમ સહેજે સૌને જણાઈ આવતું. પાંચમા વર્ષે મુક્તરાજે ભણવાનું શરૂ કર્યું. બીજા બાળકો સાથે નિશાળે ભણવા જતા. નિશાળમાં તેઓ આંક ને અક્ષર જ્ઞાન શીખ્યા ને એમ ગુજરાતી 5 ધોરણ સુધી ભણ્યા. પછી તો પાંચા પિતાનો વ્યવહાર દુર્બળ હોવાથી વધુ ભણવાની સગવડ નહીં, વળી વાડીએ પણ જવું પડતું, તેથી નિશાળે જઈને આગળ ભણવાનું શક્ય ન બન્યું. તેમ છતાં પોતાની મેળે લખવું, ગમે તે પુસ્તક હોય તે વાંચી તેનો સારાંશ જાણી લેવો તેમાં નિપુણ હતા. વચનામૃત, ભક્તચિંતામણી આદિ ગ્રંથો પણ આપમેળે જ વાંચી ભાવાર્થ સમજી લેતા. વળી દેશભાષા, વ્યાકરણ ભાષા તથા ધર્મશાસ્ત્ર એ આદિ સર્વે વિદ્યા પોતાની મેળે જ બાલ્યાવસ્થામાં જ શીખી લીધી હતી. રમતગમતમાં પણ બાપાશ્રી એક્કા હતા, તેઓ શ્રી અજીત મનાતા, તેથી દરેક પક્ષ બાપાશ્રી પોતાના તરફ આવે એમ ઈચ્છતો. તેમની સાથે રમવું બધા બાળકોને ગમતું. તેમનો સ્વભાવ બાલ્યાવસ્થાથી જ સૌમ્ય, રમૂજી ને આનંદી હતો. તેમની રમતો પણ આશ્ચર્ય ઉપજાવનારી ને ન્યારી જણાતી. બાળ સખાઓને એકત્ર કરીને મંદિર મંદિર, મૂર્તિ મૂર્તિ રમે, દર્શન કરો, પ્રસાદી લો કરી સૌ બાળકોને ધ્યાન કરાવે. બીજા ધ્યાન કરવા થોડી વાર આંખો મીચી રાખે ત્યાં તો આ મુક્તરાજ શ્રીજી મહારાજની મૂર્તિના સુખમાં ઉતરી જાય. બાળકો જગાડવાનું કરે પણ કોણ જાગે. વાટ જોઈને સૌ થાકે ત્યારે બીજે સ્થળે રમવા માંડે. ઘણી વારે પોતે ઉઠીને સૌ રમતા હોય ત્યાં જઈને રમવા લાગે એટલે બાળકો કે ભાઈ ઊંઘીને આવ્યા, ત્યારે પોતે કે ઊંઘે છે કોણ, હું તો ધ્યાન કરતો હતો ને મહારાજ તેજોમય દેખાતા હતા. તમે પાણા અને ધૂળથી રમવા માંડ્યા ને હું તો મહારાજ ભેળા મોટા મોટા સાધુ હતા તે ભેળો રમતો હતો. અભૂત બાળકો આવી અલૌકિક વાત ક્યાંથી સમજી શકે. એક દિવસ બાપાશ્રી બાળ સખાઓની સાથે નદીના કાંઠે ખજૂરીની ઘાટી ઝાડીમાં રમવા ગયા ત્યારે બધા બાળકોને એમ જે આ અબજીભાઈ દોડે છે તે પકડાતા નથી અને આપણે બહુ દોડીને પકડીએ છીએ તો બાથમાંથી નીકળી જાય છે, માટે આજે તો બધા ભેગા મળીને તેમને પકડીએ પછી જોઈએ એ કેવી રીતે છટકી જાય છે. એટલે એ પ્રમાણે નક્કી કરી તાળી વગાડી સૌ તેમને પકડવા દોડ્યા. ત્યાં તો જે બાળક દોડતો હોય તેની આગળ પોતે દોડતા જણાય. દોડનાર બીજી તરફ જુએ તો ત્યાં પણ દેખાય. એમ સૌની પાસે અલગ અલગ જણાતા ને આગળ દોડતા દેખી કોઈ પકડી ન શક્યા. તેથી નવાઈ પામી બાળકો થાકીને બેઠા ત્યારે બાપાશ્રી પણ પાછા એક સ્વરૂપે થઈ તેમની વચ્ચે આવીને બેઠા ને બોલ્યા છે, હું તો મહારાજને જોઈ તેમની સાથે દોડતો હતો અને તમે બધા તો આમ તેમ જોતા દોડતા હતા, તે મને ક્યાંથી પકડી શકો. આની પાછળનો મર્મ એ છે કે ભક્તજનોએ ભગવાનમાં મનની વૃત્તિ રાખી હરેક પ્રવૃત્તિ કરવી જોઈએ. આ લોકના પદાર્થોમાં જ્યાં ત્યાં વૃત્તિ ભમે તો મહારાજ ક્યાંથી હાથ આવે. બાપાશ્રી ખૂબ સારા તરવૈયા પણ હતા. એકવાર બધા બાળ મિત્રો સાથે કાળી તલાવડીએ નાહવા ગયા હતા. ત્યાં ડૂબકી મારી જાજીવાર પાણીમાં કોણ રહે છે એવી રમત કરવા લાગ્યા. બીજા બાળકો તો બે ત્રણ કે ચાર મિનિટમાં બહાર આવતા રહેતા પણ બાપાશ્રી તો ડૂબકી મારીને તળિયે જઈ આસનવાળી ધ્યાનમાં બેસી ગયા. તે એક કલાક સુધી બહાર ના આવ્યા. બીજા બાળકો તો ગભરાઈ ગયા કે ડૂબી ગયા કે શું. બધાએ એક પછી એક પાણીમાં ડૂબકી મારી. બાપાશ્રીને ઘણા શોધ્યા પણ જડે બીજા. છેવટે બાળકોએ ભગવાનને પ્રાર્થના કરી ત્યાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા બાપાશ્રી પાણીમાંથી બહાર આવ્યા. જ્યારે સખાઓએ પૂછ્યું જે તમે પાણીમાં તો હતા નહીં તો ક્યાં ગયા હતા, ત્યારે બોલ્યા છે, હું તો છપ્પૈયામાં શ્રીજી મહારાજના દર્શન કરી નારાયણ સરોવરમાં ને ખાપા તલાવડીમાં નાયો ને ત્યાંથી ગઢડા વડતાલ અમદાવાદ જેતલપુર જૂનાગઢ મૂળી ભુજ આદિ ધામોના દર્શન કરવા ગયો હતો ને તે બધે ઠેકાણે મહારાજ તો મારી સાથે ને સાથે હતા. આવી હતી બાપાશ્રીની અલૌકિક રીતિ. બાપાશ્રી આમ બાળકો સાથે રમત રમતમાં અધ્યાત્મ પાઠ શીખવી દેતા ને પોતાની દિવ્ય સ્થિતિનું દર્શન કરાવતા. નિત્ય પ્રત્યે આવી દિવ્ય ચેષ્ટાઓ કરી બાળ મિત્રોને સુખ ઉપજાવતા હતા. પોતે તો અખંડ મૂર્તિમાં જ રહ્યા હોય અને બાળકોને એમ દેખાય કે આપણા ભેળા રમે છે પણ તેમનું રમણ તો મહારાજની મૂર્તિમાં જ હતું. આવી બાળ લીલાઓ કરતા કરતા બાપાશ્રી વયે મોટા થવા લાગ્યા. કિશોરાવસ્થાથી જ બાપાશ્રી મોટા હરિભક્તની જેમ વર્તવા લાગ્યા હતા. બ્રાહ્મ મુહૂર્તમાં જાગી મૂર્તિનું ધ્યાન કરતા તથા નામ સ્મરણ કરતા, પછી નાહી ધોઈ પૂજા કરતા, તિલક ચાંદલો કરી માનસી પૂજા કરતા, પ્રદક્ષિણા કરતા, શિક્ષાપત્રી ને વચનામૃતનો પાઠ કરતા ને એક ચોસર ચાર પદવાળા કીર્તન બોલતા, નિત્ય મંદિર જઈ ઠાકોરજીને દંડવત કરી દર્શન કરતા, કીર્તન શીખતા, ગાતા, વચનામૃત ભક્ત ચિંતામણી આદિ ગ્રંથોની મધુર સ્વરે કથા કરતા, મુક્તશ્રીના મુખકમળની કથા સાંભળનારા સંત હરિભક્તના ચિત્તનો નિરોધ થઈ શ્રીજી મહારાજની મૂર્તિમાં વૃત્તિ સ્થિર થઈ જતી. કેટલાકને હૃદયમાં સાક્ષાત મૂર્તિ દેખાતી તો કેટલાકને સિંહાસનમાં પધરાવેલી મૂર્તિમાંથી જળજળાટ છૂટતું અપરંપાર અને અતિશ્વેત શીતળ અને શાંત એવું તેજ દેખાતું ને તે તેજમાં શ્રીજી મહારાજની મૂર્તિ પણ તેજોમય દેખાતી ને બાપાશ્રી પણ તે મૂર્તિ ભેળા દેખાતા. ક્યારેક તેજે સહિત મૂર્તિ બાપાશ્રી પાસે આવીને અદ્રશ્ય થઈ જતી એવું દેખાતું. તેણે કરીને સર્વેને શ્રીહરિની મૂર્તિના સુખનો આનંદ અક્ષરધામમાં છે તેવો જ છતે દેહે આવતો. વળી બાપાશ્રીના દર્શન પ્રતાપે કરીને ત્રિવિધના તાપથી કોઈને પરાભવ પણ થતો નહીં. આવો હતો બાપાશ્રીનો સહજ દિવ્ય પ્રભાવ. બાપાશ્રી ઠાકોરજીની તથા સંત હરિભક્તની સેવા પણ શ્રદ્ધા અને મહાત્મ્ય સહિત કરતા. શ્રીજી મહારાજના નંદ સંતોએ રચેલા કીર્તનોમાંથી બાપાશ્રીને 1164 મુખપાઠ હતા. તેમના મધુર કંઠે ને ઘેરે સાદે કીર્તન સાંભળવા એ પણ એક અમૂલ્ય લાવો હતો. વળી પોતાના મિત્રગણને ભગવાન ભજવાનો ઉપદેશ કરતા કે ભગવાન સિવાય બધું જ દુઃખરૂપ છે ને મિથ્યા છે. એક શ્રીજી મહારાજની મૂર્તિ ને તેમના મુક્ત જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. માટે શ્રીજી મહારાજની આજ્ઞામાં રહી કામકાજ કરતા એક તેમની મૂર્તિ પામવાનો જ યત્ન કરવો. આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તે રામકૃષ્ણાદિક સર્વે અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે. માટે એક તેમનો જ દ્રઢ આશરો રાખવો. શ્રીજી મહારાજ અથવા તેમના અનાદિ મુક્ત મળે તેમને ઓળખીને તેમને શરણે થાવું તો સર્વે સાધન પૂરા થઈ જાય ને આત્યંતિક મોક્ષ થાય. બાપાશ્રી આમ કિશોરાવસ્થાથી જ પોતાના મિત્રો સ્નેહી સંબંધીઓને જ્ઞાનોપદેશ આપી શ્રીજી મહારાજનું ધ્યાન ભજન કરાવતા અને નિયમ ધર્મમાં રાખતા.